તારીખ 2/8/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 1004 અને 1005 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 599 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
હું શુદ્ધ ચિદરૂપ છું એવા નિર્ણયથી શુદ્ધ ચિદરૂપ પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થાય છે એટલે અનુભવ ગોચર થાય છે. ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે રહેલો આત્મા પોતે જ પોતાનો નિર્ણય નહીં કર્યો હોવાથી પોતાને અન્યથા અનુભવે છે, બીજા સ્વરૂપે અનુભવે છે. છે નહીં છતાં એ મિથ્યા અનુભવ મટે અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માનો અનુભવ થાય તેને ચિદરૂપની પ્રાપ્તિ કહી છે. તે શુદ્ધ સમુદ્રમાંથી નીકળેલું ઉત્તમ રત્ન છે. શું કહે છે? જે શ્રુતનો સાગર છે આ દ્રવશ્રુત છે. એ દ્રવશ્રુતનું મંથન કરીને કાઢેલું ઉત્તમ રત્ન છે. સમુદ્ર મંથનનો પ્રખ્યાત વિષય છે કે દેવોએ અને દાનવોએ મળીના હિન્દુ પુરાણોમાં એ વિષય આવે છે. મેરુથી સમુદ્રને વલોવ્યો, મેરુનું વલોણું બનાવીને 14 રત્નો નીકળ્યા. એ સમુદ્રમાંથી નીકળેલું રત્ન છે, ઉત્તમ રત્ન છે. 14 રત્નમાં પણ આ ઉત્તમ રત્ન છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા શ્રુત જ્ઞાનનું મહા ઉત્તમ રત્ન છે. શ્રુત જ્ઞાનમાં જેટલો કોઈ વિષય છે અથવા વિષયની જેટલી વિશાળતા છે, 11 અંગ અને 14 પૂર્વ, એ તમામ શુદ્ધ સમુદ્રમાં શુદ્ધ ચૈતન્ય શુદ્ધ ચિદરૂપ આત્મા એ ઉત્તમ રત્ન છે. આખા શુદ્ધ સમુદ્રમાંથી શોધી કાઢેલું આ ઉત્તમ રત્ન છે. એના જેવું ઉત્તમ અથવા ઉત્કૃષ્ટ કોઈ તત્વ નથી. સર્વોત્કૃષ્ટ તત્વ આત્મા છે એમ કહેવું છે. શ્રુતસાગરમાંથી નીકળેલું ઉત્તમ રત્ન છે. સર્વે તીર્થોમાં તે ઉત્કૃષ્ટ તીર્થ છે. બહારમાં તીર્થ છે ને, શાશ્વત છે. સમીર શિખરની યાત્રા કરે તો ભવનો અભાવ થાય કે ન થાય? પણ આ આત્મા જે ઉત્તમ તીર્થ છે એની યાત્રા કરે ત્યાં જાય તો ભવનો અભાવ થાય. આ ઉત્તમ તીર્થ છે. જેનાથી તરાય તે તીર્થ એમ કહેવાય છે. આમ તો દેવ ગુરુ શાસ્ત્ર એ જેટલા શુભાયતન છે એના ઉપર તીર્થનો આરોપ આવે છે. તીર્થનો આરોપ આવે છે. વસ્તુતાએ તો આત્મા જે તરે છે પોતાના અંતર્મુખના પ્રયત્નથી, પુરુષાર્થથી જે તરે છે ત્યારે એને આરોપ, સંયોગ ઉપર આરોપ દેવામાં આવે છે. અનુકૂળ સંયોગ જોઈને આરોપ કરાય છે. સર્વ તીર્થોમાં તે ઉત્કૃષ્ટ તીર્થ છે, અથવા તો ખરેખર પોતે પોતાના આધારે તરતો હોવાથી, સ્વાશ્રયપણે તરતો હોવાથી પોતે જ તીર્થ છે. નિશ્ચયથી દેવ પણ પોતે છે, નિશ્ચયથી ગુરુ પણ પોતે છે. અને નિશ્ચય શાસ્ત્ર પણ પોતે જ છે, તો સમય સારની સ્તુતિમાં એ વાત નહીં. તું છે નિશ્ચય ગ્રંથ. નિશ્ચય ગ્રંથ કોણ છે કે સમય સાર આત્મા તું પોતે જ નિશ્ચય ગ્રંથ છે. ત્યારે બહારના સમય સારને વ્યવહાર ગ્રંથ કહેવામાં આવે છે. બહારનું જે સમયસાર નામનું કુંદાચાર્ય રચિત શાસ્ત્ર છે એ વ્યવહાર શાસ્ત્ર છે. વ્યવહારે તે શાસ્ત્ર છે. ખરેખર શાસ્ત્ર પોતે આત્મા છે. નિશ્ચય ગ્રંથ પોતે જ છે. નિશ્ચય ગુરુ પણ પોતે જ છે અને નિશ્ચય દેવ પણ પોતે જ છે. આ જ આયતન છે. પોતાના આયતન પોતામાં છે. બહારના આયતન ખરેખર પોતાને નથી. પછી ઉપચાર કહેવાય થાય ત્યારે. સુગાનીજીએ તો બહુ વાતો લીધી છે. સર્વ તીર્થોમાં તે ઉત્કૃષ્ટ તીર્થ છે. સુખોનો તે ખજાનો છે. અનંત સુખ ભર્યું છે. જે સુખને હદ નથી, જેને કોઈ મર્યાદા નથી, એવું અમર્યાદ અને અનંત સુખનો ખજાનો આત્મા પોતે જ છે. જેમ જ્ઞાનથી ભરેલો પદાર્થ છે, એમ સુખથી પણ લબાલબ ભરેલો પદાર્થ છે. ક્યાંય જગ્યા નથી કે સુખ સિવાય બીજું કાંઈ એમાં દુઃખ મૂકી શકાય. એમાં દુઃખને અવકાશ નથી. અનવકાશપણે સુખનો સાગર છે આત્મા. એટલો સુખનો ખજાનો છે કે જેમાં નિરર્ગળ સુખ જ છે. બસ કોઈ તળિયું નથી, માપ નથી જેનું કોઈ, એટલું સુખ છે. જેમ કોઈ લોટરી લાગે ને પાગલ થઈ જાય એવો આ વિષય છે. કુમારીનો વિષય આવી ગયો કે નહીં ક્યાંય? ઊંધો ફરીને બેઠો છે એટલે દેખનારો પર્યાય ઊંધો ફરીને બેઠો છે. સમુદ્રથી ઉલટો ફરીને બેસે તો પછી કે આવડો મોટો સમુદ્ર કેમ મને નથી દેખાતો? પીઠ પાછળ હોય તો સમુદ્ર કિનારે જાય અને સમુદ્ર બાજુ પીઠ રાખે, પછી પ્રશ્ન કરે કે ભાઈ સમુદ્ર કેવડો છે? તો કે બહુ મોટો છે ભાઈ, ક્યાંય કિનારો નથી દેખાતો સામે. એવડો મોટો નજર નાખો પણ ક્યાંય કિનારો ન દેખાય. મને દેખાતો નથી પણ છે, દૂર છે. કઈ પડખું ફેરવવાની જરૂર છે. સ્વસન્મુખ થાય તો પોતાના સુખનો સાગર અને સુખનો ખજાનો જણાયા વિના રહે. શેમાં એમ ખુમારી નું હમણાં આવ્યું હતું? કઈ ચૈતન્યના અનુભવની ખુમારી ધર્મીના ચિત્તને બીજે ક્યાંય લાગવા દેતી નથી. પહેલું વાક્ય છે. કેટલું સુખ છે કે આ એટલું બધું સુખ છે કે પછી એ સુખ છોડીને ચિત્ત બીજે કેમ જાય? બીજે જાય તો સુખને માટે જાય છે ને, પણ ક્યાંય સુખ નથી. જ્યાં બીજે જાય ત્યાં તો સુખ છે નહીં પોતાનો, અને બીજે જવાનું થાય એમાં દુઃખ છે. આમ છે. એટલે એમ કહ્યું કે ચૈતન્યનો અનુભવ જેને થયો છે એવા જે ધર્મી, એને અંદરમાં એક ખુમારી ચડે છે. જેને અખૂટ દોલત હાથમાં આવી સુખની, એની ખુમારી પણ બીજી જાતની છે. એ જગતમાં કોઈની પરવા કરતો નથી. પોતે જ ત્રણ લોકનો નાથ છે એમ કહે છે. જેને અવલોકતા, જેને જોતા પોતે પરમેશ્વર થાય. પરમેશ્વર પદ સ્વરૂપ હોવાથી પરમેશ્વર થાય એમ કહે છે. કેમકે પહેલા નહોતો માનતો, હવે માનવા લાગ્યો કે ખરેખર છે મારું સ્વરૂપ પરમેશ્વર જ છે. પરમ ઐશ્વર્ય મારામાં હોવાથી પરમેશ્વર પણ એ મારું સ્વરૂપ છે. હું જ પરમેશ્વર છું. મારો પરમેશ્વર કોઈ બીજો છે એમ નથી. આમ ચાલો એવો ન્યાય આવે છે કે બીજા પરમેશ્વરની છદ્મસ્થ અવસ્થામાં ભક્તિ કરે છે ત્યારે એને એક ન્યાય પોતે એમ કહે છે કે આ એક દીનતા છે, આ દીનપણું છે. કેમ કે જે પરમેશ્વરની પર્યાય પ્રાપ્ત છે એની ભક્તિ કરે છે ને પરમાત્માની, અને પોતાની અવસ્થા એટલે પહોંચી નથી એટલે અવસ્થાએ તો દીન રહ્યો પોતે. અવસ્થા તો હીણી છે કે નહીં, હીણી અવસ્થા છે એ દીનપણું છે. વસ્તુ એવી નથી, જેવી મુનિપણામાં ગ્રહસ્થપણામાં સમ્યક દ્રષ્ટિપણામાં હીણી અવસ્થા છે એવું વસ્તુનું સ્વરૂપ નથી એટલે અવસ્થા એ દીનપણું છે. એ દીનપણું પોસાતું નથી એમ કહે છે. સુખોનો તે ખજાનો છે, અનંત સુખોનો ખજાનો છે. મોક્ષ નગરીમાં જવા માટેનું તે ઝડપી વાહન છે, જેના ઉપર બેસીને જેનો આશ્રય લઈને મોક્ષ નગરમાં પહોંચાય છે, પર્યાય પૂર્ણતાને પ્રાપ્ત થાય છે. એવું કોઈ સાધન વાહન હોય તો તે આત્મા પોતે છે, એના આશ્રય મોક્ષ નગરીમાં પહોંચી જવાય છે, ઝડપી પહોંચી જવાય છે. ભરત ચક્રવર્તી નું 6 પૂર્વનું આયુષ હતું, 6 લાખ પૂર્વનું, 6 પૂર્વનું, 6 લાખ પૂર્વનું ભગવાનનું, 84 લાખ પૂર્વનું હતું ઋષભદેવ ભગવાનનું. એમના પુત્ર ભરત ચક્રવર્તીનું 6 લાખ પૂર્વનું આયુષ હતું. એમનો બહુભાગ ગ્રહસ્થ અવસ્થામાં ગયો, પાછળ થોડો સમય રહ્યો, એમાં જ્યાં પોતાને અરીસામાં જોવે છે અને વૈરાગ થાય છે, તરત જ એ મહેલના ઉપવનમાં જ જઈને દીક્ષા ધારણ કરે છે. અને જેવા દીક્ષા ધારણ કરે છે એવી શ્રેણી માંડીને કેવળ જ્ઞાન દે છે, વાર લાગતી નથી. ક્યાં બેસીને કેવળ જ્ઞાન લીધું કે આ આત્મામાં બેસીને કેવળ જ્ઞાન લીધું, કોઈ સાધન ખરું એ વખતે કે સાધન પોતાનો આત્મા, એ ઝડપી વાહન છે. મોક્ષ નગરીમાં જવા માટેનું તે ઝડપી વાહન છે. ભાવના વનને બાળી નાખવા માટે તે અગ્નિ છે, જે ભવનું વન છે, અનંત ભવો છે. આ જે વનમાં ભવરૂપી અનંત વૃક્ષો છે અને એ બધા ફાલે ફૂલે છે, એ બધાને એક ઝડપે બાળવાનું અગ્નિ સમાન વાહન છે, અગ્નિ સમાન સાધન છે. ભવને બાળી નાખે છે, મૂળમાંથી બાળી નાખે છે, ફરીને ભવ થાય નહીં. કોઈ સિદ્ધ પરમાત્મા પછી જન્મ ધારણ કરે છે એ વસ્તુ સ્થિતિ નથી. આ ઈશ્વર જન્મ લે છે એ બધી કલ્પના કરી છે, કોઈ ઈશ્વર જન્મ લેતા નથી. ઘણા માને છે ને કે બહુમતી એ કે સંખ્યાની બાહુલ્યતા એ સત્યની સિદ્ધિ થતી નથી. ઘણા આમ કરે છે પણ ઘણા આમ કરે છે, જ્ઞાની જગતમાં ઘણા કે અજ્ઞાની ઘણા, કોણ ઘણું? અહીંયા કહે છે કે પોતાનો આત્મા ભવનને બાળી નાખવા માટેનો પ્રચંડ અગ્નિ છે, એમ અહીંયા શુદ્ધ ચૈતન્યની મહિમા કરી છે. શુદ્ધ ચૈતન્યમાં રહેલા જે દિવ્ય ગુણો, દિવ્ય સ્વભાવ, એની મહિમા કરી છે. ઘણી મહિમા કરી છે. મહિમા તો પાર આવે ને એટલી છે. વચનો ભાષા વર્ગણા ઓછી પડે છે, શુદ્ધ ચૈતન્યના મહિમાને કહેવા માટે ભાષા વર્ગણા ઓછી પડે છે. ઓછી પડે છે એટલે કેટલી ઓછી પડે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને અનંતમાં ભાગે તે કહે છે, અનંતમાં ભાગે કહે છે. ત્રિલોકસારમાં એક વિષય ચાલ્યો છે એવો કે ભગવાનને વાણીમાં જે વસ્તુનું સ્વરૂપ આવ્યું એ ભગવાનના કેવળ જ્ઞાનમાં આવ્યું એના કરતા અનંતમાં ભાગે આવ્યું. જે કેવળ જ્ઞાનમાં તો પરિપૂર્ણ વસ્તુનું સ્વરૂપ ગણાય છે, એમાં કઈ અજાણપણું રહેતું
નથી.
એ વસ્તુનું સ્વરૂપ ભાષાગોચર થયું દિવ્ય ધ્વનિમાં અનંતમાં ભાગે આવ્યું. છદ્મસ્થની ભાષામાં તો એથી અનંતમાં ભાગે આવે. પછી ચાહે તે છદ્મસ્થ ગણધર હોય તો પણ એ 11 અંગ ને 14 પૂર્વ ની અંદર વાણીમાં આવ્યું એનાથી અનંતમાં ભાગે આવે છે. એમાંથી ઘણું વિચ્છેદ ગયું, 12 અંગ માંથી પણ ઘણું વિચ્છેદ ગયું એવી સ્થિતિ અત્યારે જૈન સાહિત્યની રહી છે. તો પણ સદભાગ્ય એટલું છે કે મૂળ જે વસ્તુનું સ્વરૂપ પામવા માટે જે વાતને જે મુદ્દો જોઈએ એ ખુલ્લો રહી ગયો છે, એ રહી ગયો છે. ભલે વિચ્છેદ ગયું એ ઘણું ગયું પણ મૂળ ચીજ રહી ગઈ છે કે જેનાથી માર્ગની પ્રાપ્તિ થાય, અનુભવની પ્રાપ્તિ થાય અને પરિપૂર્ણ અખંડ ચૈતન્ય આત્માનો અનુભવ થાય, પૂર્ણ ચૈતન્યનો અનુભવ થાય. એ રીત ને એ માર્ગ ને એ ઉપાય ને એ કથની મોજુદ રહી ગઈ છે. આ સદભાગ્ય છે. હા, એ તો એને નામ અનુપ છે. ચૈતન્ય રૂપ એટલે ચૈતન્ય સ્વભાવ જેનું રૂપ છે એમ કહેવું છે. મુખ્ય સ્વભાવ છે જ્યાંથી આત્માનો પત્તો લાગે છે અને જે મુખ્યપણે અનુભવ ગોચર થાય છે. અનુભવ ગોચર થતા જે સ્વભાવ બુદ્ધિ ગોચર પણ થાય છે. અનંત સ્વભાવો છે, એમાંથી કેટલાક તો અનુભવ થયા એને પણ છૂટા છૂટા જુદા ગુણો જણાતા નથી. અનંત ગુણો તો એને એ ગુણ સ્વરૂપે નથી જણાતા, ભિન્ન ભિન્નપણે ભેદપણે, પણ અભેદપણે આમ પૂરા ચૈતન્યનો અનંત ગુણનો અનુભવ થાય. એમાં જે ચિત્ત સ્વભાવ છે, ચૈતન્ય સ્વભાવ છે, એ મુખ્યપણે જ્ઞાનમાં પકડાય એ રીતે અનુભવ ગોચર થાય છે. એટલે માંગલિકમાં પણ એ વાત દીધી છે અમૃતચંદ્રાચાર્ય દેવે, સમય સારનું માંગલિક કર્યું પહેલા પ્રશ્નમાં, નમઃ સમય સારાય, એમાં નમઃ ચિત્ત સ્વભાવાય ભાવાય એમ લીધું છે. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય, ચિત્ત સ્વભાવ લીધો. સ્વભાવ તો અનંત છે પણ ચિત્ત સ્વભાવ કહેતા, ચેતનારો પોતે અનુભવનારો પોતે, ચેતનારો કહેતા અનુભવનારો પોતે એમ. જે ક્ષણે ક્ષણે અનુભવી રહ્યો છે ને અનુભવવાનો જેનો સ્વભાવ છે, ચેતવાનો જેનો સ્વભાવ છે, ત્યાંથી અનુભવ સ્વભાવી હોવાથી અનુભવ ગોચર થાય છે. અનુભવ કરવાનો જ જેનો સ્વભાવ હોવાથી પોતે પોતાને સ્વયં આસ્વાદ્યમાન થાય છે, એટલે એને ચિત્ત સ્વભાવથી કહેવામાં આવે છે. ચેતનામાં આમ તો દર્શન અને જ્ઞાન બે ભેદે ચેતના છે, ભેદ ગણો તો બે ભેદે ચેતના છે અને જીવત્વ શક્તિના આધારભૂત છે. ચેતના કેવી છે કે જીવત્વ શક્તિના આધારભૂત છે. સુરતાલી શક્તિમાં પહેલી જીવત્વ શક્તિ લીધી, એમાં ચૈતન્ય પ્રાણથી જીવી રહ્યો છે તે જીવ છે એમ કહ્યું. આત્મા અનાદિ અનંત જીવી રહ્યો છે તે ચૈતન્ય પ્રાણથી જીવી રહ્યો છે. એ ચૈતન્ય પ્રાણ જીવત્વ શક્તિના પ્રાણ તો ચૈતન્ય છે. એવી માહિતી પાયો જ ત્યાંથી નાખ્યો છે બધો. સમયસારના માંગલિકમાં ચિત્ત સ્વભાવ લીધો અને પહેલી જીવત્વ શક્તિમાં ચૈતન્ય પ્રાણ લીધા છે ને. પરમ અધ્યાત્મ તરંગિણી વાંચી છે? પરમ અધ્યાત્મ તરંગિણી શાસ્ત્રો તો બધા વાંચવા, નવરાશ લઈ લઈને વાંચવા, ભલે થોડોક ધંધો ઓછો થાય એનો વાંધો નહીં, કાંઈ વાંધો નહીં આવી જાય. છે ગુજરાતી થઈ ગયું છે, ગુજરાતી થઈ ગયું છે. પરમ અધ્યાત્મ તરંગિણી ચિદ્રૂપ થી અનંત ગુણ પકડાઈ જાય છે, અનંત ગુણ સમજાય જાય છે, અનંત ગુણ ઓળખાણ જાય છે, આખું તત્વ પકડાય છે, એટલે ત્યાંથી સમજાવવામાં આવે છે. અનુભવ જેને થયો એને પોતાના અનુભવને કયો, જેને અનુભવ થયો એને પોતાના અનુભવને કયો, તો એ અનુભવને કયો એના ઉપરથી એમ સિદ્ધ થાય છે કે જેને અનુભવ નથી તેને અનુભવ થવાની સુગમતા આ કથનથી આ પ્રકારથી થશે એમ. એટલે અનુભવીઓએ બિન અનુભવીને સુગમ અને સહેલું કેમ થાય એ વાત પણ અનુભવથી સમજી છે અને એ રીતે કહી છે. એટલે બીજી પદ્ધતિનો નિષેધ કરવામાં આવે છે કે જ્યારે જિનેન્દ્રએ પોતાના સ્વાનુભવથી જિનમાર્ગને કહ્યો પછી કોઈ એનાથી વિશેષ ડાપણ વાપરીને બીજી રીતે પણ પદ્ધતિ અપનાવવા માગે તો એ માર્ગે ભલે જિનેન્દ્ર ચાલ્યા પણ અમને આ જરા હરખું પડે છે. હરખું નથી પડતું પણ એ ઊંધું પડે છે, તને ખબર પડતી કેટલા પડખા છે, કેટલી કેટલી વાતો છે. એક અંદરથી શ્રુત જ્ઞાન માંથી આ બધું નીકળે છે. સામાન્ય રીતે તો સમ્યક દર્શન પ્રાપ્ત થાય અને બીજા ઉદયના કાર્યોમાં પણ સમય વ્યતીત થઈ જાય છે, પણ કોઈ કુદરતી શાસનનું હિત થવાનું છે. ગુરુદેવનો બીજો ઉદય નહોતો, પહેલેથી નિવૃત્ત થયેલા, દીક્ષા તો પહેલાં લઈ લીધી હતી થાનકવાસી સંપ્રદાયમાં, એટલે પહેલેથી તો જગતનો વ્યવસાય ઉદયગત રીતે છૂટી ગયો હતો. નિદશામાં તો એમને જોયું કે જ્ઞાન ધ્યાન કરવા જેવું છે, તો ધ્યાન તો ક્યાંથી લાગે જ્ઞાનથી આવીને, એટલે શાસ્ત્રમાં પ્રવેશ કર્યો. કુદરતી રીતે સંપ્રદાયના શાસ્ત્રો જ હાથમાં આવે, પહેલાં ગુરુ પણ એ જ સમજાવે, એમાંથી સમજાવે કે આ દસ વૈકાલિક લ્યો, ફલાણું લ્યો, ઢેકણું લ્યો, આમ કરો, આ ભણો, આ ભણો, આ ભણો. એમાં જે આ પ્રતિમાની વાત આવી એટલે શંકા પડી ગઈ. પ્રતિમાની વાત તો એ 33માં થોડીક જ છે, 45 આગળમાંથી 33 જે તારવા છે સ્થાનકવાસી, એમાં તો પ્રતિમાની વાત ન આવે એવા છાંટ્યા છે, છતાં ક્યાંક થોડીક આવી જતી હોય. હવે એટલું બધું મૂકીને થોડી વાત ઉપર વજન આપવાનું શું કારણ? ઝાઝી વાત ઉપર માણસ વજન આપે કે થોડી વાત ઉપર વજન આપે? ટકાવારીનું કેમ કાઢે? કે જે સંશોધક આત્મા છે એ એમ જોતો નથી, જરાક પણ વિપરીતતા જુએ એ ચમકી જાય છે. આમાં આવે જ નહીં, વિપરીતતા આવવી જ ન જોઈએ. આવે જ કેવી રીતે? આ તો થોડુંક વિપરીત થાય એનો અર્થ એ થોડું વિપરીત નથી પણ પૂરું વિપરીત છે એમ થાય છે. એટલે ઊંડા ઉતર્યા એ વિષયમાં ખ્યાલ આવે કે આમાં તો આત્માર્થી કોઈ નથી. શું કહ્યું એમાંથી તારણે? કે સાધુ તો નથી, જ્ઞાની તો નથી, છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી સાધુનો પ્રશ્ન નથી, ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિનો પ્રશ્ન નથી, પણ આત્માર્થી કોઈ નથી. સત્યને ગોપવે અને સત્યને દબાવે આત્માર્થી પણ નરીએ. જ્ઞાનીપણું તો રહેવાનો પ્રશ્ન નથી, સાધુપણું રહેવાનો પ્રશ્ન નથી, આત્માર્થી પણ નરીએ. એ તારણ એમને 21 વર્ષની ઉંમરે દીક્ષા લઈને કાઢ્યું શરૂઆતમાં. 69માં દીક્ષા લીધી છે, 70, 71, 72 બે ત્રણ વર્ષમાં તો સરવાળો મારી દીધો કે આમાં રહેવાય નહીં, ગડબડ છે આમાં તો. એટલે શોધ ચાલી, બાકીના 12 અગમ માચ્યા 45, એમાંથી પત્તો ન ખાતો, તત્વ મળતું નથી અંદરથી. 78માં સમય સારા હાથમાં આવ્યો પહેલો. તો કૈલાસચંદજી કહે છે કે ભલે જૈનમાં, મૂળ જૈનમાં નહોતા, મૂળ એટલે આત્મગરમાં નહોતા એમ કે, પણ જેણે શોધીને સત્યને પરખીને કિંમત કરી એને તમે ક્યાં ઉડાવો? તમે જેટલી કિંમત નથી કરી એટલી કિંમતને મહિમા કરી એને ક્યાં તમે ઉડાવો? ન્યાયની વાત તો છે કે તમારા ઘરમાં છીએ જેથી રત્ન હતું આવું, રત્ન જેવું શાસ્ત્ર છે, તમને એની મહિમા નહોતી, એટલી મહિમા જો એમને વાંચીને આવી, સમજણથી આવી, તો અધિકાર તો તમારા કરતાં એનો વધારે છે એના ઉપર. એને ઉડાવવાની વાત કાંઈ ન્યાયસંગત. આ તો લોજિકનો વિષય છે એટલો તો બરોબર. જ્ઞાનીપણે ઓળખવા એ તો તદ્દન બીજી વાત છે, એ વળી બીજી વાત છે, પણ આ તો ન્યાયનો વિષય આપણો છે. એક સમયમાં હું ચિદાનંદ પરિપૂર્ણ છું એવી પ્રતીતિ તે ભવના નાશનું કારણ છે. શું કહે છે? એક સમય, કયો સમય? એક સમય એટલે કે આ જે વર્તમાન સમય છે એ એક સમય છે. પ્રત્યેક પદાર્થને એનું વર્તમાન પર્યાયનું એક સમય પણ છે કે જે અવસ્થામાં વસ્તુ મોજૂદ છે, અહીંયા જ છે. જો અવસ્થા પ્રગટપણે ન હોય તો વસ્તુની સિદ્ધિ કેવી રીતે થાય? વસ્તુ કોઈને કોઈ અવસ્થા રૂપે હોય છે અને અવસ્થા સમય સમયની છે. તો આ આત્મા છે, ત્રણેય કાળે અસ્તિત્વ રૂપે છે, એમાં વર્તમાન સમયમાંથી, વર્તમાનથી એને પકડાય છે, વર્તમાનમાં પકડે છે. દ્રષ્ટિના વિષયની ચર્ચા ચાલી પૂછબેન્સે સાથે તે દિવસે, ત્યારે એક ફેરવી ફેરવીને બહુ સારી વાત લેતા હતા. એ આ લેતા કે ભલે આત્મા ત્રિકાળી છે, અનંત ભૂતકાળમાં હોવા રૂપે છે અને અનંત ભવિષ્યકાળમાં પણ હોવા રૂપે રહેશે, છતાં વર્તમાનમાં બધો હંકેલો કરી નાખે છે. જે વર્તમાન અસ્તિત્વને અનુભવે છે, વર્તમાન અસ્તિત્વને ગ્રહે છે શ્રદ્ધાને જ્ઞાનમાં, એમાં ભૂત ભવિષ્યનો ભેદ નથી. હું તો નૈગમ્યથી પ્રશ્ન ચાલ્યો હતો ને, તીર્થંકર દ્રવના નૈગમ્યથી પ્રશ્ન ચાલ્યો હતો, એ ન્યાય આત્મા ઉપર એમને ઉતાર્યો. વાત તો નૈગમ્યની ચાલી હતી તમારે, પણ એમાંથી એ વાત આત્મા ઉપર લીધી હતી કે જેમ નૈગમ નહી વર્તમાન વત જુએ છે, એમ ત્રિકાળી અસ્તિત્વને પણ વર્તમાનમાં લઈ લે છે. કેટલો છે વર્તમાન? કે એક સમય, એક સમય વર્તમાનમાં છે. બહુ આ પુરુષાર્થના તબક્કાનો વિષય છે. એક સમયમાં એટલે અત્યારે જ સીધો ઉપડે છે અંદરમાં. અત્યારે જ હું ચિદાનંદ પરિપૂર્ણ છું, આમ જ્યાં ગ્રહણ કરે છે એક સમયમાં ત્રિકાળીને લઈ લે છે, એવો વિષય છે. ગુરુદેવની આ શૈલી હતી, વ્યાખ્યાન શૈલીમાં આ એક બહુ અસાધારણ પ્રકાર છે. એક સેકન્ડનો અસંખ્યમો ભાગ કહો કે એક સમય કયો. હજારમો ભાગની, લાખમો ભાગની, કરોડમો ભાગની, અબજમો ભાગની, અસંખ્યમો ભાગ એવો જે સમયનો બીજો ભાગ ન થાય એવો જે એક પ્રકાર છે, ઓછામાં ઓછો કાળ એક સમય છે. અને એ એક જ વર્તમાન સમયમાં આત્મા પૂર્ણ છે એમ કહે છે. ચૈતન આનંદ સ્વરૂપે છે, ચિદાનંદ લીધો ને, ચૈતન આનંદ સ્વરૂપે છે અને પરિપૂર્ણ છે. કોઈની અપેક્ષા વિનાનો, કોઈના અવલંબન વિનાનો નિરાલંબ નિરપેક્ષ આત્મા પોતાના ચિદાનંદ સ્વભાવથી એક સમયમાં પરિપૂર્ણ છે. એવી જે પ્રતીતિ, એવી જે સ્વરૂપની પ્રતીતિ એમ કે છે, તે ભવને તોડી નાખે છે. એ ભવના નાશનું કારણ છે, એ ભવના અભાવનું કારણ છે. એક સમયનો એટલે વર્તમાન સમયમાં અત્યારે જ હું પરિપૂર્ણ છું, ચૈતન અને આનંદ સ્વભાવથી અત્યારે પરિપૂર્ણ છું, ચૈતન આનંદ આદિ સ્વભાવથી અખંડ છું અને પરિપૂર્ણ છું, અભેદ છું, પરિપૂર્ણ છું. એવી જે નિર્વિકલ્પ પ્રતીતિ, સમ્યક દર્શન છે એ પોતે નિર્વિકલ્પ પ્રતીતિ સ્વરૂપ છે. સમ્યક દર્શન ભાવના નાશનું કારણ છે એમ કહો કે એક સમયમાં હું ચિદાનંદ પરિપૂર્ણ છું એવી પ્રતીતિ નાશના કારણ છે, ભવના નાશનું કારણ છે એમ કહો, બે એક વાત છે, શબ્દો જુદા જુદા છે. પ્રતીતિ કહો કે સમ્યક દર્શન કહો. સમ્યક દર્શનનો વિષય આ છે કે એક સમયમાં હું અત્યારે જ વર્તમાનમાં જ પરિપૂર્ણ ચિદાનંદ શુદ્ધ સ્વરૂપે છું. નયનો વિષય તો નયનો વિષય છે, પણ એમણે નયના વિષયને અને દ્રષ્ટિના વિષયનો જે મેળ હતો એ સુમેળ બતાવ્યો. જેમ કે જે નિશ્ચય નયનો વિષય છે તે જ દ્રષ્ટિનો વિષય છે. જે પરમ ભાવ ગ્રાહક શુદ્ધ નહીં છે તે જ દ્રષ્ટિ, શુદ્ધ નયનો વિષય છે તે જ દ્રષ્ટિનો વિષય છે. તો એમ દ્રષ્ટિના વિષયને અને જ્ઞાનના કયા નયને મેળ ખાય છે એમ વાત કરી. એ તો બીજી ઘણી વાતો કરવાની, બહુ સારી વાત, ટાઈમ ઓવર ટાઈમ વાત ચાલી હતી. કે નૈગમ નહીંથી એવમ ભૂત પ્રત્યે જા, રુજુ સૂત્ર નહીંથી એવમ ભૂત પ્રત્યે જા, લગણા ને એના વિશે ચાલ્યા. એવમ ભૂત એટલે અત્યારે થઈ જા, હું ભૂત એટલે થવું, એવમ ભૂત એમ થવું, એમ કે છે. શું જેવું દ્રવ્ય છે તેવું થવું પરિણમનમાં, એને એવમ ભૂત કહેવામાં આવે છે. એ બધા નયના ભાંગા છે, શ્રીમદ જે લીધા છે બધા. તો એ નૈગમ નહીં થી પણ એવમ ભૂત પ્રત્યે જા, રુજુ સૂત્ર નહીં થી પણ એવમ ભૂત પુત્રે પ્રત્યે જા, એમ કરીને બધા જુદા જુદા નહીં લીધા છે. તો એવું થવા માટે એ વાત છે, જેવું દ્રવ્ય છે તેવું જ અવસ્થામાં થઈ જવું, એના માટે એ વાત છે. નૈગમ નહીં પણ એના માટે છે, અને રુજુ સૂત્ર નહીં પણ એના માટે છે, સંગ્રહ નહીં પણ એના માટે છે. સંગ્રહ નહીં, અભેદ અભેદતાવાચક સંગ્રહ નહીં છે. સંગ્રહ નહીં, જેમ કે પછી દ્રષ્ટાંત આપે છે, લોકો સમજી શકે એટલે, કે સંગ્રહ નહીં થી કોને કેવી રીતે સમજાવાય, કે ભાઈ અનેક માણસો છે એમાં અનેકપણું છે એનો સંગ્રહ શું, કે અનેક માણસ છે એમ કહેવાના બદલે માણસોનું એક ટોળું છે. શું કીધું? એક ટોળું છે ત્યાં, માણસોનું ત્યાં એક ટોળું છે. તો અનેક માણસો કહેવાની વાત એમાં આવી ગઈ, પણ અનેકતાવાચક નથી લીધું, એમાં એકતાવાચક લીધો, એ સંગ્રહ નહીં નો વિષય થયો. તો અહીંયા અનંત સ્વભાવ છે, અનંત ગુણો છે, તો કે આત્મા એક ચિદરૂપ છે, સંગ્રહ નહીં થી એમ લઈ લીધું, એ એકમાં આનંદ ગુણ લઈ લીધા, એવી રીતે એમ નહીંની વિશિષ્ટતાથી ઘણું નિરૂપણ છે. બહુ પદ્ધતિ બહુ સુંદર છે જૈન દર્શનની, જે પ્રમાણની નિક્ષેપની પદ્ધતિ છે, એકદમ વ્યવસ્થિત પદ્ધતિ છે વસ્તુના સ્વરૂપને સમજવા માટે. આત્મા અનાદિથી વસ્તુ સ્વરૂપને નથી સમજ્યો, અને નથી સમજ્યો એમાં ઘણું ઊંધું સમજ્યો છે, આડુંઓળું સમજ્યો છે. એ પ્રમાણની નિક્ષેપની પદ્ધતિ પકડે તો બધા લાકડા ઊંધા નીકળી જાય, એકવાર ઊંધા લાકડા નીકળી જાય. હા, એ કોઈના આધાર વિના, કોઈના અવલંબન વિના હું અત્યારે જ પૂર્ણ છું. એ પત્રમાં એક ટુકડો આવી ગયો છે, બિના કિસી કે અભી પૂર્ણ હું, કોઈના વિના અત્યારે જ હું પૂરો પરિપૂર્ણ છું, ચિદાનંદ સ્વભાવથી અત્યારે જ પરિપૂર્ણ છું. એવું જ્ઞાનનો નય શુદ્ધ સ્વરૂપને જાણનારો શુદ્ધ નહીં, નિશ્ચય સ્વરૂપને જાણનારો નિશ્ચય નહીં જાણે છે. અને પ્રતીતિમાં એવું જ નિર્વિકલ્પણે પ્રતીતમાન થાય છે. પ્રતીતિ તો પ્રતીત કરે છે, પ્રતીતિ જાણતી નથી, પણ પ્રતીતિમાં એવી જ પ્રતીત થાય છે. એવી જે પ્રતીતિ છે તે ભવના નાશનું કારણ છે, એવી પ્રતીતિ સ્વરૂપની એક નિર્વિકલ્પ પ્રતીતિ છે, તે અનંત ભવના એક ક્ષણમાં ભૂક્કા બોલાવી દે છે. જેમ કોઈ પરમ પ્રચંડ આવે, પ્રચંડ પવન આવે અને જંગલના જંગલ મેદાન થઈ જાય, હજારો વૃક્ષો હોય, લાખો વૃક્ષો હોય, મેદાન થઈ જાય, સાફ મૂળમાંથી ઉખડીને, એવો પરમ પ્રચંડ છે આ, પરમ પ્રચંડ પવન છે, ભવવાસ ઘટાનો નાશ કરનારો. દીપચંદજી લે છે અનુભવ પ્રકાશમાં એવી વાતો ઘણી લે છે. આવી પ્રતીતિ થયા પછી સમ્યક દર્શન સ્વરૂપ, આવી પ્રતીતિ થયા પછી અલ્પ રાગ રહે, થોડો રાગ સમ્યક દ્રષ્ટિને રહે છે ચારિત્ર મૂળનો, એ જેટલો રહે તે અલ્પ છે. ચક્રવર્તી હોય તો એને અલ્પ છે, અને કોઈ ત્યાગી દેખાય તો પણ ચોથે ગુણ સ્થાને છે તો એ અલ્પ છે, એનો રાગ અલ્પ છે. ચતુર્થ ગુણ સ્થાને દ્રવલિંગી હોય તો પણ એ અલ્પરાગ વાળા છે, મિથ્યા દ્રષ્ટિ હોય તો અનંત રાગ વાળા છે, અનંતાનુબંધી છે. અને ચક્રવર્તી હોય તો પણ તે અલ્પ રાગ વાળા છે. કે કોઈ સમ્યક દ્રષ્ટિ કદાપી એમ ન જુએ કે આ સમ્યક દ્રષ્ટિ તો નિવૃત્ત છે અને મારે ઘણી પ્રવૃત્તિ છે, યુદ્ધમાં જવું પડે છે, માટે એ આગળ વધી ગયો છે, હું પાછળ થઈ ગયો છું, એમ જોતા નથી. બાહ્ય પ્રવૃત્તિથી એનું માપ નથી. ઘણા બોલ લીધા છે, એક વાતને ખોલવા માટે ઘણી વાતો આવી છે. દ્રવલિંગ એટલે બહારનું લિંગ તો ચોખ્ખું છે, દ્રવલિંગી સાધુ હોય છે સંકિતિ, પણ હજી ભાવલિંગ પ્રગટ ન થયું હોય. ચોથે ગુણ સ્થાન વર્તી હોય તો એ દ્રવલિંગી સાધુ છે, પાંચમે હોય તો એ દ્રવલિંગી સાધુ છે, મિથ્યા દ્રષ્ટિ હોય તો દ્રવલિંગ. એટલે લિંગ એટલે ચિહ્ન. 28 મૂળ ગુણમાં નગ્નપણું એ એક મૂળ ગુણ છે, નગ્નતા છે એ મૂળ ગુણ છે. તો એ મૂળ ગુણ તો બધા બરાબર ચોખ્ખા પાડે છે, પંચ મહાવ્રત અને 28 મૂળ ગુણ જેના બહારમાં ચોખ્ખા છે, એ બાહ્ય ચિહ્ન જેને ચોખ્ખું છે તેને દ્રવલિંગ તો છે. એવા જીવને છઠ્ઠે સાતમે ગુણસ્થાને પરિણમવું થાય, વિચરવું થાય તો એ ભાવલિંગી સંત છે, સાધુ છે, પંચ પરમિષ્ઠિ પદને પ્રાપ્ત થયા છે. પાંચમા અને સાતમા ના
પાંચમું ગુણસ્થાન છઠ્ઠું સાતમું ગુણસ્થાન
જે ભગવાન સિદ્ધ પરમાત્મા ને સમ્યક દર્શન છે, બસ એ જ સમ્યક દર્શન તિર્યંચ ને છે. પ્રતીતિ નો વિષય જેવો સિદ્ધ પરમાત્મા ને પોતાનો સિદ્ધ સમાન શુદ્ધાત્મા છે, એટલો એવડો જ વિષય તિર્યંચ સમ્યક દ્રષ્ટિને છે, એમાં કઈ ફેર નથી. ગુરુદેવ એમ કહેતા કે સમ્યક દર્શન અપેક્ષા એ સિદ્ધ પરમાત્મા અને તિર્યંચ સમ્યક દ્રષ્ટિ બે સરખા છે એમ કહેતા, બે સરખા છે એમ કહેતા. કેમ કે બંનેને સરખી જ પ્રતીત છે, નિજ સ્વરૂપની પ્રતીતિ બંનેને સરખી છે, એટલે એમાં કઈ ફેર નથી. જે ફેર છે એ ચારિત્રનો છે. પાંચમા ગુણસ્થાન અને સાતમા ગુણસ્થાનમાં એ ચારિત્રનો ફેર છે, અને છઠ્ઠા ગુણસ્થાનમાં અને સાતમા ગુણસ્થાનમાં પણ ચારિત્રનો ફેર છે. અને સાતમું, આઠમું, નવમું, દસમું, અગિયારમું, બારમું, આ જે છદ્મસ્થના સાત થી માંડીને બાર ગુણસ્થાન છે એ બધા નિર્વિકલ્પ અવસ્થાના હોવા છતાં બધે ચારિત્રનો જ ભેદ છે, ફેર છે, ચારિત્રનો ફેર છે, પ્રતીતિનો ક્યાંય ફેર નથી, અને જ્ઞાનનો તો કાંઈ મેળ જ નથી. એક સમ્યક દ્રષ્ટિ બાર અંગધારી હોય, અંગ પૂર્વનો ધારણ કરનાર લબ્ધિધારી હોય, અને એક મુનિ બારમા ગુણસ્થાને પહોંચે ત્યાં સુધી એટલો ઉઘાડ ઓછો હોય કે નવ તત્વના નામ યાદ ન રહે. એ બાર અંગધારી સમ્યક દ્રષ્ટિ નિર્વિકલ્પ ધ્યાનમાં જેટલી નિર્જરા કરે એથી અનંત ગુણી નિર્જરા તો આ મુનિ આહાર કરતા કરતા ને નિંદ્રા લેતા લેતા કરે. આહાર લેવાનો ઉપયોગ હોય અને નિંદ્રામાં હોય ત્યારે એને જે નિર્જરા થાય એ સમ્યક દ્રષ્ટિને અંગ પૂર્વધારી હોય એને નિર્વિકલ્પ ધ્યાનમાં એટલી નિર્જરા ન હોય, એટલી શુદ્ધિ છે. એટલે જ્ઞાનનો કાંઈ મેળ નથી છદ્મસ્થ અવસ્થામાં, કેમ કે પૂર્વકર્મ અનુસાર જ્ઞાન આવરણી વર્તે છે ત્યાં. જે ફેર છે ચારિત્રનો છે, અને ચારિત્ર ને આનંદ ને અવિના ભાવ પણ છે. જેટલું ચારિત્ર વિશેષ એટલો આનંદ વિશેષ. સમ્યક દર્શન તો એક પ્રકારનું છે બધા જ ગુણસ્થાનમાં ઠેઠ સિદ્ધ પર્યંત. અહીંયા જેટલું ચારિત્ર એટલે ચારિત્ર ને સુખ કહ્યું છે. જેટલું ચારિત્ર વિશેષ એટલું સુખ વિશેષ. એમાં ઓછા બધા પણ ન હોય. કોઈને એવો આનંદ ઓછો ને ચારિત્ર વધારે, આનંદ વધારે ને ચારિત્ર ઓછો, એવું કદી બનતો નથી. એ બંને સાથે ચાલે છે. મળી કોને બીજો ભાગ દક્ષિણામૃત પ્રવચન? હે હા, દ્રવ્યલિંગી સમ્યક દ્રષ્ટિએ હોય. કોઈ દીક્ષા લીધી એ ના છઠ્ઠો સાતમો ગુણસ્થાન આવે ત્યારે ભાગ લીધી. કોઈ કોઈ જો એમ ભૂલી ગયા, બે રીતે થાય દ્રવ્યલિંગી. એક તો કોઈ દીક્ષા ધારણ કરી હજી સમ્યક દર્શન નથી. દીક્ષા લેવાના ભાગ મારે સંયમ મારે એમ છે, બાહ્ય સંયમ પણ મારે ન જોઈએ. અને સમ્યક દર્શન પ્રાપ્ત કરે તો ચોથું ગુણસ્થાન ન આવે. બારમાં તો મિથ્યા દ્રષ્ટિ હોય તો પંચમાવ્રત અઠ્યાવીસ ગુણ પાળે કે ન પાળે, દ્રવલિંગી કે પાળે. પછી સમ્યક દર્શન થયા પછી છોડી દે પાળે. જાણે હા ગુણસ્થાન સમ્યક દર્શન તો એને એટલે તો દ્રવલિંગી કયા, એને ક્યાં સાથે કયા પંચપરમેષ્ટિમાં ન લીધા. એને એને પંચપરમેષ્ટિમાં ન લીધા. પછી કોઈ પાંચમા ગુણસ્થાને આવી જાય એમાં ને એમાં. અથવા તો કોઈ સાધુ છઠ્ઠા સાતમા ગુણસ્થાનથી પ્રમાદવશ ચ્યુત થઈને પાંચમે આવે કે ચોથે આવે. ન પડે પડે એટલે કઈ પહેલું જ આવે એવું થોડું છે. ચોથે રહી જાય આવી જાય છે. પણ ત્યાં તો બહારમાં લિંગ દ્રવલિંગ નથી રહેતો, સાથે જાય છે. આત્મા એનો એ છે પણ ત્યાં દ્રવલિંગી નથી, ત્યાં દેવ છે. આ તો દ્રવલિંગી સાધુ તરીકે એનો વેશ છે. સાધુ તરીકેનો વેશ હોવાથી એને દ્રવલિંગી કહે છે. આવી ગયું છે, ધ્યાન ન હોય તમારું. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં એ વિષય આવી ગયો. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ તો વાંચ્યું છે ને, પછી ખ્યાલ ન ગયો. ડાબી બાજુ ઉત્તર નો બોલ છે, પાનું કોઈ યાદ નથી. છસો પિસ્તાલીસ બોલ છે ને એમાં ઉપર નો. ચોરાણું બોલ છે, ચોથા ગુણસ્થાન વાળા જીવ દ્રવલિંગ ધારતે હૈ ફિર ભી સ્થિરતા કમ હૈ. चारित्र स्थिरता रूप चारित्र ओछू छे। और पंचम गुण स्थान वाला अशुभ में विशेष रहता है, फिर भी स्थिरता चौथे चौथा वाले से विशेष है। सुन कम छे चौथा पांचवा ने सरखामणी करी पहला। कोई चौथा गुण स्थान वालो द्रविलिंग धारे तो एनु अशुभ घटी जाए, કેમ કે 28 ગુણ ને પંચમાવૃત પાળે છે એટલે એને અશુભ તો ઘણું ઘટી ગયું છે। સર્વસાવધ યોગ નો ત્યાગ છે, બારમાં અશુભ પરિણામ પણ નથી ને અશુભ પ્રવૃત્તિ પણ નથી, છતાં એની સ્થિરતા ઓછી છે। એની બરાબરીમાં પંચમ ગુણ સ્થળ વાળાને અશુભ વિશેષ રહે છે, ગ્રસ્ત છે, માટે કોણા ચોથા વાળા દ્રવલિંગી કરતા હો, નહીતર તો અશુભ ચોથા વાળાનું વધારે છે જો બંને ગ્રહસ્થ હોય તો। પણ આ તો આણે દીક્ષા લઈ લીધી છે, ફિર ભી સ્થિરતા ચોથે વાળે છે વિશેષ હૈ, તો પણ એ દ્રવલિંગી કરતા આ ગ્રહસ્થની આત્મસ્થિરતા વિશેષ છે। દ્રવલિંગી ચોથા ગુણ સ્થાન વાળા સાધુ કરતા પંચમ ગુણ સ્થાન વૃદ્ધિ દ્રવલિંગીની ગ્રહસ્થની સ્થિરતા વિશેષ છે, क्योंकि चौथा वाला द्रविलिंगी को शुभ भाव में रस अधिक है, बाह्य उपयोग अधिक है। त्या चौथा गुण स्थान वाला द्रविलिंगी साधु ने शुभ भाव नो रस घणो छे, अने बारमा उपयोग पण एनो घणो छे, एटलो उपयोग गृहस्थ ने त्या पांचमा गुण स्थान प्रति ने नथी। और पंचम काल को अशुभ भाव में अधिक होते हुए भी और पंचम वाला को पंचम गुण स्थान वाला को अशुभ भाव में अधिक होते हुए भी अंतर में ढलन अधिक रहती है, तो यानी अंतर में ढलन वधारे थाय छे। आ ध्यान नहीं गयो नु कारण ई छे के अहींया चौथा गुण स्थान वालो द्रविलिंग धारते हैं ई ऊपर थी गयो होय, सरखामणी चौथा पांचमा नी करी छे, पण द्रविलिंगी थयो छे एनी वात करी छे, तो एनो अर्थ एम थाय छे के चौथो गुण स्थान वर्ती पण द्रविलिंगी होय, पांचमो पण, तो पछी पांचमो पण होय, एमां सवाल नथी। छठा सातमा वाला भाव लिंगी छे, छठो सातमो आवे एटले द्रविलिंग भावलिंग बन्ने छे, भावलिंग होय ने द्रविलिंग तो होय ज प्रश्न नथी। कोई भावलिंग होय ने द्रविलिंग न होय, बारमा कुटुलिंग होय एने भावलिंग प्रगटे, ए तो प्रश्न ज नथी। के सामान्य रीते चर्चा मिथ्या दृष्टि द्रविलिंगी वधारे चाले छे, એટલે સમ્યક દ્રષ્ટિ દ્રવલિંગીના વિષયથી અજાણ્યા છે આપણા મુમુક્ષુમાં, પણ તમે ને ઘણા ને એ વિષય ખ્યાલમાં નથી, લગભગ ઘણા નથી જાણતા, આ વાત ખુલાસા થઈ ગયો છે। કલકત્તા ગયા તો રમેશભાઈ તો બહુ બુદ્ધિશાળી છે, એમનો ખ્યાલ નહોતો ગયો, પણ દ્રવ દ્રષ્ટિ પ્રકાશ વાંચ્યો છે ખ્યાલ ન ગયો, નથી ગયો એ વાત નક્કી છે। હું તો કંઈક એવી ચર્ચા નહીં કરી તો ભાઈ એવું ક્યાં આવે છે, ક્યાં આવે છે, દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાં આવે છે, નવાઈ લાગી દ્રવ દ્રષ્ટિ પ્રકાશ ને એમાં વાત આવે ને એ વાત ખ્યાલમાં ખ્યાલ બહાર જાય તો બુદ્ધિવાળા માણસ માટે તો નવી નવી વાત ગણાય ને, ક્યાં કાઢીને દેખાડી બરાબર આવે છે। આવી નિર્વિકલ્પ સ્વરૂપની પ્રતીતિ થયા પછી અલ્પ રાગ રહે છે, ચોથા ગુણ સ્થાન વાળાને ગમે તે ઉદય હોય રાગની અલ્પતા લીધી છે, કેમ કે અનંતાનુબંધી નો રાગ નથી ને અનંત ભવ ભ્રમણ થાય એવા કોઈ પરિણામ નથી। ધ્યાનના પડખેથી વિચારીએ તો તેને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન હોવા છતાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન પંચમ ગુણ સ્થાન સુધી છે, ધ્યાનનો ખાનો લઈએ તો, પણ ચોથા ગુણ સ્થાને પણ એને એ ગતિના ફળ સ્વરૂપ તિર્યંચ અને નરક ગતિની નો બંધ ન થાય, નવો બંધ ન થાય, એટલે એનો રાગ અલ્પ લીધો છે, અલ્પ રાગ લેવાનું કારણ છે. વળી જે રહ્યો તે અલ્પ રાગ પરના પડખે જાય છે, આ મોટી વાત છે. રાગ છે તે પર છે એમ જ્ઞાનમાં ભિન્ન પડીને રાગ જાણે છે. આ રાગનું જાણવા રૂપ પ્રયોજન છે, તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. 12મી કથામાં લીધું કે સાધક જીવને ઉત્પન્ન થાય રાગ તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. કેવી રીતે પ્રયોજનવાન છે જાણેલો, કે હું એનાથી ભિન્ન છું એમ જાણેલો પ્રયોજનવાન છે. એ વાત અહીંયા લીધી છે કે તે પરના પડખે જાય છે. રાગ નો હું કરતા નહીં, રાગ નો હું કરાવનાર નહીં, ને રાગ થાય છે તેને હું ભલો જાણતો નથી એટલે અનુમોદનાર નહીં. એ ત્રણેય વાત એક રાગના જાણવામાં આવી જાય છે. આ રીતે સમ્યક દ્રષ્ટિને રાગ પરના પડખે જણાય છે, સ્વના પડખે જણાતો નથી. પ્રતીતિ થયા પછી, નિર્વિકલ્પ શુદ્ધાત્માની પ્રતીતિ થયા પછી રહી ગયેલો રાગ પરના પડખે ચાલ્યો જાય છે, એ પછી સ્વના પડખે રહેતો નથી. એ બહુ મોટી વાત છે કે રાગ રહે તો પરના પડખે રહે, બાહ્ય દ્રષ્ટિવાળાને નથી સમજાતું કે આને રાગ થયો ને, પણ આને રાગ થયો ને, એને દ્વેષ થયો ને, એને મોહ થયો ને, બધું લાગે એને, ચારિત્રમય દેખાય છે ને બીજાને, તો કે પણ એ બધું પરના પડખે ગયું છે, પોતે અંદરથી ભિન્ન પડી ગયા છે. પોતે નાયક સ્વભાવે હોવાને લીધે ભિન્ન પડી ગયા છે. ભિન્ન પડી ગયા છે એટલે એ રાગને વળગતા નથી, પકડતા નથી, એ છોડતા જાય છે ને એનાથી નિવર્તતા જાય છે. છે એ પણ છૂટતો જાય છે ને નિવર્તતો જાય છે. એ જળતો રાગ છે, બળતો રાગ છે, ટળતો રાગ છે. પછી એને એ રાગ એને છે એ કહેવા માત્ર છે. ખરેખરે તો પરને પડખે છે, એને ખરેખર છે નહીં એવું નિશ્ચય છે.
આપણે હવે આ પૂરું થવામાં છે, પણ બોલ વિચાર પેલા ખેડૂત છે એટલે ચાર પાંચ